બિંદુ ઢળી સિંધુ વિશે સમાય, અનંતનું ગાન અખંડ ગાય. વાલ્મીકિ ઋષિ એક બપોરે મધ્યાહ્ન સંધ્યા કરવા માટે ગંગા તટે જતા હતા. રસ્તામાં તામસા નામની નાની નદી આવી. તમસાનું નિર્મળ કાચ જેવું જળ જોઈ વાલ્મીકિને બહુ આનંદ થયો. તેમણે પોતાની પાછળ ચાલ્યા આવતા શિષ્ય ભરદરાજને કહ્યું, તમસાનું જળ કેવું નિર્મળ છે. સંત પુરુષોના મન આવા નિર્મળ હોય છે. સંતોના નિર્મળ મન જેવા તમસાના જળને હું ગંગાજળ સમૂહ પવિત્ર સમજો છું. માટે આજે ગંગા તટે ન જતાં હું અહીં જ મધ્યાહ્ન સંધ્યા કરીશ. શિષ્યે પોતાના હાથમાંથી કરસ નીચે મૂકી ગુરુને વલ્કલ વસ્ત્ર આપ્યું. તે લઈ વાલ્મીકિ તમસાને કિનારે આવેલા વનમાં એકાંત સ્થળની શોધમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તેમણે એક જગ્યાએ બે ક્રૌંચ પંખીઓને જોયા. એક નર હતો, બીજી માદા હતી. બંને સુખેથી ગેલ કરતા હતા અને મધુરો અવાજ કરતા હતા. એ જોઈ વાલ્મીકિ મનમાંને મનમાં બોલ્યા, કેવા નિર્દોષ પંખીઓ. બરાબર એ જ વખતે સનનનન કરતું એક તીર આવીને નર પંખીની છાતીમાં ચોંટ્યું. કારી ચીસ પાડી નર ભોંય પડી ગયો. એના શરીરમાંથી દળદળ લોહી વહેવા માંડ્યું. એ તરફડવા લાગ્યો. આવા દુઃખને વખતે પણ પંખીણી પોતાના નરની પાસેથી ખસી નહીં. તેની પાસે ઊભી ઊભી તે કરુણ સ્વરે રુદન કરવા લાગી. એક પલકમાં આ બની ગયું. વાલ્મીકિએ ઉઠર નજર કરી જોયું તો વિકરાળ મોંવાળો એક પારધી હાથમાં ધનુષ બાણ લઈ ઊભો હતો અને ઘાયલ નર પંખીને ઉપાડી જેવા જોશથી આગળ વધતો હતો. એને જોઈને ઋષિને ક્રોધ ચડ્યો. ક્રોધથી સળગી ઉઠેલા તેમના હૃદયમાંથી તરત એક શ્લોક નીકળી પડ્યો. મા નિષાદ પ્રતિષ્ઠામ ખમ અગમ શાશ્વતિ સમા યદ કૌંચન મિથુન મિથુનાદેકમ અવધિ કામમો હિતમ. અરે દુષ્ટ, તે આ શું કર્યું? ગેલ કરતા નિર્દોષ પંખીડાની જોડ તોડીને તે ભારે અપકર્મ કર્યું છે. માટે લાંબુ જીવવા છતાં તને આ ધરતી પર ક્યાંય ઠરી રહેવા માટે ઠામ નહીં મળે. ક્રોધ કરતા થઈ ગયો. પણ પછી ઋષિને પસ્તાવો થયો કે અરે, મારાથી આ કેવો દોષ થઈ ગયો. મને પંખીની દયા ભલે આવી, પણ દયામાંથી ક્રોધ પેદા થયો એ ખોટું થયું. ક્રોધ કરીને મારા તપનો મેં નાશ કર્યો છે. ખરેખર આ તો મને અબજસ મળે તેવું કૃત્ય થઈ ગયું. આમ વિચારી કરીને તેણે શિષ્યને કહ્યું, આ તો ભારે થઈ, દયા ખાવા જતાં ટાંકણ વર્ગી. શિષ્યએ કહ્યું, અહો, આપે કેવો સુંદર શ્લોક રચ્યો છે. આઠ આઠ અક્ષરવાળા ચાર ચરણોવાળો આવો છંદ અગાઉ કોઈએ કદી સાંભળ્યો નથી. ઋષિએ કહ્યું, વાત તો ખરી હતી, એ છંદ અત્યારે મારાથી નવો જ રચાઈ ગયો છે. પરંતુ મારા ક્રોધમાંથી એ પેદા થયેલો હોય એ મને અબજસ દેનારો થશે એવો મને ભય છે. શિષ્યએ કહ્યું, ના ના ના, એ અબજસ દેનારો નહીં થાય, પણ મહાજસ દેનારો થશે. આપે કેવો મજાનો છંદ રચ્યો છે. વીણા, મૃદંગ, વાંસરીના વાદનની સાથે હાથના અભિનયપૂર્વક ગાઈ શકાય એવો સરસ અને છતાં સરળ આ છંદ છે. આપ જ કહેતા હતા કે સદવસ્તુની ઉત્પત્તિ ખરાબ પરિણામને આણનારી કદાપિ હોઈ શકે નહીં. ખરું કહું તાત? ઋષિએ કહ્યું. પછી વાલ્મીકિ ઋષિ તમસા નદીમાં સ્નાન કરી આશ્રમમાં આવવા નીકળ્યા. તેઓને શિષ્ય ભરદરાજ જર ભરેલો કરસ લઈ તેમની પાછળ ચાલ્યો. આશ્રમમાં આવ્યા પછી વાલ્મીકિ વિચાર કરવા લાગ્યા કે ક્રોધમાંથી પેદા થયેલો આ નવો છંદ અભ્યસને બદલે જસ દેનારો કેવી રીતે બને. છેવટે તેમણે એ છંદમાં એક કાવ્ય લખવાનો સંકલ્પ કર્યો. પણ કાવ્ય કોનું લખવું? કાવ્ય લખવું તો એવાનું લખવું કે જેનામાં તમામ શુભ ગુણો હોય, જે પરાક્રમી હોય, સત્ય વક્તા હોય, દુઃખમાં પણ લીધો ટેક છોડે નહીં તેવો હોય, પ્રાણી માત્રનું હિત કરનારો હોય, લોકોમાં યશસ્વી હોય, ઈર્ષ્યા અને ક્રોધ રહિત હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળો હોય. ઋષિને ખાતરી થઈ કે અયોધ્યાપતિ રામ સિવાય આવો ધીર, વીર અને પરાક્રમી બીજો કોઈ પુરુષ નથી. આથી એમણે શ્રીરામની કથા લખવાનો નિશ્ચય કર્યો અને તે લખી. વાલ્મીકિએ લખેલી રામકથાને રામાયણ કહે છે. આજે જગતભરના શ્રેષ્ઠ કાવ્યગ્રંથોમાં એની ગણતરી થાય છે અને વાલ્મીકિ ઋષિ જગતના એક મહાકવિ તરીકે પ્રસિદ્ધ છે. વાલ્મીકિકૃત રામાયણ પરથી હિન્દીમાં ભક્ત કવિ શ્રી તુલસીદાસે શ્રી રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે, જે તુલસી રામાયણ નામે પ્રસિદ્ધ છે. હિન્દી ભાષાનું તે પ્રથમ પંક્તિનું મહાકાવ્ય ગણાય છે અને સાંગોપાંગ ભક્તિરસથી ભરપૂર છે. બંગાળીમાં તેઓ કૃતિવાસકૃત રામાયણ છે અને ગુજરાતીમાં કવિ ગિરધરકૃત રામાયણ છે. વાલ્મીકિએ જે નવો છંદ રચ્યો તેને અનુષ્ટુપ કહે છે. સંસ્કૃત કવિઓએ એ છંદમાં અનેક મહાકાવ્યો લખ્યા છે. શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને મહાભારત પણ અનુષ્ટુપ છંદમાં છે. સહેલાઈથી કંઠે રમવા માંડે એવો મધુર એ છંદ છે.